તારીખ 25/3/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 146 અને 147 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 98
મહિમા આવવો જોઈએ એ રીતે આશ્ચર્ય ઉત્પન્ન થાય એટલો મહિમા આવવો જોઈએ એમની સાધના જોઈએ અને એવી ભક્તિ જો તને હશે સમજણ પૂર્વક ને તો તારા તત્વના વિચારો પણ યથાર્થ રીતે ચાલશે. એટલે જેમ કોઈ અસાધારણ વસ્તુ જોઈએ ને કેમ આશ્ચર્ય થાય. આવો મોટો તાજમહેલ
પહેલી વાર જોયું,
ગૌણ કરે છે, આખા જગતને ગૌણ કરે છે. જગતની કોઈ ચીજ કોઈ વસ્તુનો મહિમા એમને નથી. અને અંતર્મુખ થઈ શકે છે અને કોઈને પ્રત્યે ઉપયોગ જાય નહીં એવી દશામાં, અસંગ દશામાં આવી શકે છે. એ મહા આશ્ચર્યકારી દશા, અલૌકિક દશા છે. એનું તને જ્ઞાન સમજણ થાય તો એ સમજણ ભક્તિ રૂપે પરિણમે, સમજણ પોતે જ બહુમાન રૂપે પરિણમે. અને એ બહુમાન ને ભક્તિ આવી એ તારા તત્વ વિચાર ને એનું નિયામક બળ છે, શું છે, કંટ્રોલિંગ સેન્ટર. તારા શું લખ્યું, એવું તને થવું જોઈએ તો તારા તત્વના વિચારો પણ યથાર્થ રીતે ચાલશે. નહીતર તો તત્વ વિચાર તો ઘણાય કરે છે પણ એમાં કઈ ઠેકાણું હોય નહીં. કેમ કે એને જે દેવગુરુ સત્પુરુષ પ્રત્યે મહિમા આવવો જોઈએ એ મહિમા નથી, એની પાસે ભક્તિ નથી.
બરાબર,
ભક્તિમાં વિનમ્રતા સહજ છે અને અહંપણામાં ભક્તિનો અભાવ સહજ છે. શું કીધું, બહુ સરસ આમાંથી સિદ્ધાંત મળી. શું કે આ આત્માની સાધના દેવ ગુરુ કરી રહ્યા છે અને એ સાધના એવી કરી રહ્યા છે એનું તને અંદરથી આશ્ચર્ય લાગવું જોઈએ, એટલો મહિમા આવવો જોઈએ. આશ્ચર્ય લાગે મહિમામાં, આશ્ચર્યપૂર્વક આશ્ચર્ય સહિતનો મહિમા આવવો જોઈએ. તો જો આમ હશે તો એમ કે છે, તો શબ્દ શું છે કે જો અધ્યાર રાખ્યો છે ત્યાં.
બરાબર,
તો તારા તત્વના વિચારો પણ યથાર્થ રીતે ચાલશે તો ચાલશે યથાર્થ. નહીં તો તત્વ વિચાર કરીશ પણ એમાં ઠેકાણું નહીં હોય. હા, ભક્તિ માર્ગમાં આમ કેવું છે, જે ભક્તિ માર્ગ છે એમાં આવી જરા ઊંડી વાત છે. એને જ્ઞાન સાથે સંબંધ છે, એને તત્વની વિચારણા સાથે સંબંધ છે.
પોતાનું પરલક્ષી પણ છોડવા જાય ને કેટલી તકલીફ પડે છે જોવે ને ત્યારે ખબર પડે કે બધે અસંગ થઈને રહેવું એ કેટલું
અઘરું છે,
કેટલું અઘરું.
એટલે એમનો દેવગુરુ નો પુરુષાર્થ જોવે તો આશ્ચર્ય લાગ્યા વિના મહા આશ્ચર્યકારી દશા છે. આવી દશાને નમસ્કાર સિવાય બીજું શું કરીએ એમ થાય. એના પ્રત્યે મસ્તક નમી પડે છે, હૃદય નમી પડે છે, સહજ વિનમ્રતા ઉત્પન્ન થાય છે, અહંભાવ ઓગળી જાય છે. જે અહંભાવને ઓગાળવો બહુ મુશ્કેલ છે, ઘણો દુષ્કર છે, એવો અહંભાવ સહજ માત્રમાં ઓગળી જાય છે. અને એનો મોટો રિફ્લેક્શન એની તત્વ સુવિચારણા ઉપર આવશે. તત્વ વિચારણા ચાલવી અને તત્વ વિચારણા યથાર્થ ચાલવી આ બેમાં ઘણો ફરક છે. શાસ્ત્ર તો ઘણા લોકો વાંચે છે અને બધાને એમ લાગે કે આપણે તત્વ વિચાર કરીએ છીએ, યથાર્થ તત્વ વિચાર કોણ કરે? એ જેને દેવ ગુરુ નો યથાર્થ મહિમા હોય, એને દેવ ગુરુ ની યથાર્થ સ્વચ્છંદ નિરોધ ભક્તિ હોય તે કરી શકે, બીજું ન કરી શકે. પંડિતો વિદ્વાનો જે વિચાર ન કરી શકે એ વિચાર એને આવે, મુદ્દા નો પેલા લાંબા ચોડા થઈ અને ખોવાઈ જાય. અને આને મુદ્દા ની એવી વાત સૂજે કે એનું આત્મકલ્યાણ થાય. પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે, સબ આગમ ભેદ સુઉર બસે, આ વાક્ય નાખ્યું એમણે કે પોતાના શ્રી ગુરુ પ્રત્યે, પ્રભુ એટલે ત્યાં શ્રી ગુરુ છે, પોતાના શ્રી ગુરુ પ્રત્યે એટલો એને ઉલ્લાસ ને આશ્ચર્ય ને મહિમા ને ભક્તિ આવે છે કે જેને કારણે આગમ વાંચ્યા વિના, આગમ વાંચ્યા વિના આગમના રહસ્યો એના હૃદયમાં વસી જાય છે, નિવાસ કરી જાય છે. આવું ભક્તિનું ફળ છે. ઠીક.
કોલેજોની અંદર આજે ઘણા લેખકો ને કવિ થઈ ગયા, તો નરસિંહ મહેતા ને મીરાબાઈ ને લખાણ
માર્ગાનુસારી જીવો હતા, એને જે હુજે એ બીજા ન હુજે. અંતર નો વિષય નથી, એ અંતર ની સૂઝ નો વિષય છે. અંદર થી સૂઝ આવે છે, એવો વિષય છે.
એના કાવ્યમાં તો પછી ભીના છે
બરાબર ભારો. ખાસ કરીને પોતે ધ્યેય બાંધે કે હવે મારું શેષ જીવન છે આ ભવનું, એ મારા આત્મકલ્યાણમાં જ ગાળવું છે. હવે મારે સંસાર ઉપાસવો નથી, અને સંસારમાં કોઈ મારા છે નહીં, હું એક આત્મા છું. જગતમાં પણ બધા આત્માઓ છે, એવા જ કેટલાક આત્માઓ પાંચ સાત સંયોગમાં છે, આથી વધારે કાંઈ મારે છે નહીં. એટલે જે કુટુંબ પ્રતિબંધ છે એનાથી જીવ મુક્ત થાય, અને એક આત્મકલ્યાણ પાછળ પોતાનો સમય ને શક્તિ ખર્ચવાનો દ્રઢ નિર્ધાર કરે, ત્યારે એને સત્પુરુષને ઓળખવા, દેવગુરુને ઓળખવાનો નિર્મળતા આવે. અને એ ઓળખાણ પૂર્વક જે ભક્તિ આવે એ કંટ્રોલ કરે, એના તત્વ વિચારને કંટ્રોલ કરી લે. યથાર્થ તત્વ વિચાર ચાલે. કેવું લીખ્યું છે કે તો તારા તત્વના વિચાર પણ યથાર્થ રીતે ચાલશે, એમ ભક્તિ માર્ગમાં કહેવું છે, અથવા એ પ્રકારે ભક્તિ માર્ગનું રહસ્ય છે, અથવા એ પ્રકારે તારા આત્મકલ્યાણનો પરમાર્થ ભક્તિ માર્ગમાં રહેલો છે. આવું ભક્તિ માર્ગનું રહસ્ય છે, આવો પરમાર્થ છે એની અંદર. એક વાક્યમાં કેટલું ભીડું છે. તો તારા તત્વના વિચારો પણ યથાર્થ રીતે ચાલશે, જો એમ નહીં હોય તો તારા તત્વ વિચારો યથાર્થ રીતે ચાલવાના નથી. અને તને એ વિચારનું અહમ ચડી જશે, કારણ શાસ્ત્રો વાંચી છે એનું અહમ ચડી જશે, ગડબડ પાર વગરની થઈ જશે આગળ જતા. મહાશત્રુ નથી કીધો, માનાદિક શત્રુ શત્રુ મહા નિજ છંદે ન મરાય. હું કારી મેળે પ્રયત્ન કરવા જઈશ એકલો એકલો નહીં મારી, ઉલટો વધશે પછી પ્રાય બમણો થાય. હા જાતા સદગુરુ ચરણ માં અલ્પ પ્રયાસે આમ ચપટી વગાડે એમ જાય. અને એ અનુભવ પોતાને થયો છે માટે ગાથા લખી છે. એમણે પણ સ્વચ્છંદે પૂર્વ ભવોની અંદર તનતોડ પરિશ્રમ કરેલો છે. હા માથા ફોડવામાં બાકી નથી રાખ્યા એમણે. હા પણ કોઈ સદગુરુના ચરણમાં ચાલી લાગ્યા પછી ચપટી વગાડે એમ કામ થયું છે અલ્પ પ્રયાસે, ત્યારે એમને એ રહસ્યો અનુભવ ગોચર થયું છે. એમને આ બધી વાતોમાં નાખ્યું છે, મૂક્યું છે. અને સર્વ જ્ઞાનીઓનો આ અનુભવ છે. શું ત્રણેય કાળના જ્ઞાનીઓનો સનાતન માર્ગ આ છે. ભાવના છે ને એમાં ક્રમ જોડાય છે આગળ જતા. મૂળમાં આત્મકલ્યાણની ભાવના હોવી જોઈએ. મૂળમાં આત્મકલ્યાણની ભાવના હોવી જોઈએ. આ ભાવનાનો સળંગ દોર બધા સ્ટેજ મારીએ છે એટલે ક્રમ વચ્ચે આવી જાય છે. ખબર ન હોય તો ખબર ન હોય તો આવી જાય છે. હા એવું નથી કે એને ક્રમ સમજાવ્યો હોય તો જ આવે અને સમજાવવા માટે આવી જાય એવું કઈ નથી. ભાવનામાં બધા અંતરની ઊંડી આત્મામાંથી ઉત્પન્ન થયેલી ભાવના, ચૈતન્યમાંથી ઉત્પન્ન થયેલી ભાવના, એ ભાવના અનુદય પરિણામ છે. એ ભાવના યથાર્થ મુમુક્ષુતા છે અને એ ભાવના મોક્ષ માર્ગનું કારણ છે. એ ભાવના જ વૃદ્ધિગતથી અને મોક્ષ માર્ગમાં પરિવર્તિત થઈ જશે. કારણ કે અમદાવાદના સ્વાધ્યાયમાં એ વિશે બહુ સારો થાય છે. ભાવનાનો ભાવનાનો બોર્ડ સિલેક્ટ કરીને મૂક્યો તો આમાંથી અનુભૂતિ દર્શનમાં જી ઘણો સારો થાય છે. ભાવના વગર ક્રમ શરૂ નહીં થાય. ક્રમ શરૂ નહીં થાય. પહેલું સ્ટેપ ભાવના છે. કેમ કે તારે શું જોઈએ છે તો નક્કી કર. તારે હજી સંસાર જોઈએ છે, સંસારના પદાર્થો જોઈએ છે, કોઈ સંસારનું સ્થાન જોઈએ છે, કોઈ સ્ટેટસ જોઈએ છે, કોઈ સંસારની આબરૂ કીર્તિ જોઈએ છે. તારે શું જોઈએ છે એ નક્કી કર કે ભાઈ હું આવો ગણાવ તો સારું. હું કુટુંબ વાળો, મોટર વાળો, બંગલા વાળો, આબરૂ વાળો, પરિવાર વાળો, ફલાણા વાળો, વાળો કેવા વાળો, કેટલા વાળા તારે કાઢવા છે એ કે વાળા નીકળે છે ને. ગુરુદેવ કહેતા હતા કે એક વાળો નીકળે ને તો એની પીડા રાડ નાખે, દર્દ ઉતાય. પેર મે છે નીકળતા હે બહુ વેદના હોતી. તો કે એક એક નાડું નીકળે તો ઇતની વેદના હોય તો તારે કેટલા કેટલા નાડું નીકાળના હે. અમારે એને વાળો કે છે. અને પછી ગુજરાતીમાં એમ કે ભાઈ આ બહુ આબરૂ વાળો છે, આ બહુ પૈસા વાળો છે, આ બહુ કુટુંબ વાળો છે, આ બહુ લાગવગ વાળો છે, આ સત્તા વાળો છે, આ રૂપ વાળો છે, આ કુળ વાળો છે. જેટલા અભિમાનના પ્રકાર છે એમાં બધામાં વાળો વાળો લાગવું પડે. તો કે તારે કેટલા વાળા કાઢવા છે. ગુરુદેવ કહેતા જેટલા વાળા કાઢીશ એટલી પીડા વધશે તને. એ બધું ત્યાં ગુરુ ચરણમાં ગયો એ વાળા પણ ઉમૂક્યું. હા વાળા પણ ઉમૂક્યું એને. આ વાળા બધા બંધ થઈ ગયા, બધા વાળાને દરજ મટી જાય. આત્મસિદ્ધિ માં ગાથા નાખી. જ્ઞાન એકલું લુખું ન હોવું જોઈએ, સાથે ભક્તિ વિરક્તિ તત્વ વિચાર બધું હોવું જોઈએ. તત્વ વિચાર તો જ્ઞાન જ છે, પણ ભક્તિ ને વિરક્તિ એ સાથે રહે છે. કેમ કે ભક્તિ છે એ એક બાજુનો ઝુકાવ છે, એક બાજુનો ઝુકાવ વધે એટલે બીજી બાજુ ઉદાસીનતા આવી જાય, અથવા બીજી બાજુ ઝૂકી ન શકે. જેમ કે આમ ઝુકાવો તો આમ ન ઝૂકે, જે દિશામાં આસક્તિ છે એ ભક્તિ થી વિરુદ્ધ છે, ભક્તિ છે એ આસક્તિ થી વિરુદ્ધ છે.
બરાબર.
આસક્તિ ના પરિણામ ભક્તિવાન ને સહેજે છૂટે અને વિરક્તિ આવવા માંડે. કેમ કે ઝૂક્યો દેવગુરુ પ્રત્યે, ઝૂક્યો એટલે આસક્તિ પ્રત્યે ઝૂકતો બંધ થયો. બે બાજુ ક્યાંથી ઝૂકે? આમે ઝૂકે ને આમે ઝૂકે એમ ક્યાંથી બને? એક બાજુ ઝૂકે તો બીજી બાજુ ઝૂકવાનું બંધ થાય. કુદરતી પરિસ્થિતિ, વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. ભક્તિ વિરક્તિ અને જ્ઞાન બધું બધું હોવું જોઈએ. તે બધું હોય તો મુમુક્ષુ મર્યાદા બહાર જતો નથી. અને આ ભક્તિ વિરક્તિ સાથે તત્વ વિચાર હોય તો મર્યાદા બહાર ન જાય, નહીતર એ દ્રવ્યાનુયોગના નિશ્ચયના વચનો સાંભળીને મર્યાદા બહાર ચાલ્યો, અથવા ક્ષોભસમ વધશે તો પણ મર્યાદા બહાર ચાલ્યો જશે, અહંભાવ આવશે એટલે મર્યાદા બહાર ચાલ્યો જશે. વિદ્વાન હતા, ક્ષોભસમ દાખલ થયેલા તારે સાધારણ, પછી ક્ષોભસમ સારો ખીલ્યો, વંચન કરતા થયા જાહેરમાં, વિદ્વાન હતા. મને કહેશો શ્રીભાઈ, લોકો હવે મારા એટલા બધા વખાણ કરે છે, એને વખાણ પ્રિય એ વાત પછી આપણને કરે, એમ કે આનું હું અર્થ કરશે એને ખબર ન હોય પાછી. હા, લોકો એટલા બધા મારા વખાણ કરે છે, એટલી મારી પ્રશંસા કરે છે, આ તો તમને કહું છું, પછી કહેતા હોય બધાને. હા, આ તો તમને કહું છું, ગુરુદેવ કરતા હું સૂક્ષ્મ કાઢું છું એવું લોકો કહે છે હવે તો. હા, ગુરુદેવ કરતા પણ મારું મારું જ્ઞાન સૂક્ષ્મ કામ કરવા માંડ્યું છે, ને હું પ્રવચન આપું છું એમાં ગુરુદેવ કરતા સૂક્ષ્મ વાતો કહી શકું છું એવું હવે લોકો કહે છે મારા માટે. જો આ મર્યાદા બહાર ગયું છે, ના કહેવાય નહીં, કહેવાય નહીં, વિદ્વાન હોય ને કહેવાય નહીં, અપમાન જેવું લાગે, મારું અપમાન કરે છે આ મનમાં. હા, મજા કીધું ને કે તે બધું હોય તો મોક્ષ મર્યાદા બહાર જતો નથી. એને એટલી બધી ગુરુ પ્રત્યે ભક્તિ હોય કે ગુરુ કરતા હું આગળ છું એને સ્વપ્નમાં વિકલ્પ ન આવે. આ તો બહુ ઘૂંટાઈ ગયું હોય ને બહુ તીવ્રતા આવી ગઈ પછી બહાર આવે પાણીમાં કે ઠેકા ઠેકા ને કે દોરાય. પણ હવે એ ગુરુ કરતા આગળ વિયોગ્યો એ આપણું શું સાંભળે? જે ગુરુ પાસે છે એને વાત સાંભળવા મળી હોય એના કરતા હવે હું આગળ છું એમ જયારે એને થઈ ગયું ત્યારે બીજાની વાત સાંભળવાની યોગ્યતા હોય તો હોય જ નહીં, અને કહો તો ઊંધું પડે એને, એટલે એનો ઈલાજ નહીં. પછી એનો ઈલાજ નહીં. કોઈ બાપ એના છોકરાને એમ કે, હું તને કહું છું તારો બાપ છું, તારે માનવું પડશે. ત્યારે છોકરો એમ કે, પણ હું તારો બાપ છું. પછી બાપાએ મૌન થઈ જવું પડે. ત્યારે છોકરો ઉઠીને એમ બોલે કે હું તારો બાપ છું, મર્યાદા ગઈ. પછી એ પછી મર્યાદા આવી ગઈ. પછી જો બાપ સમજદાર હોય, બહુ સારું, તો મારો બાપ છો. હવે આપણે હારે રહી શકીએ, તારું તારું સંભાળ, હું મારું સંભાળું છું. હવે મારે તને કઈ કહેવાનું રહેતું નથી. સ્વચ્છંદમાં આ પરિસ્થિતિ થાય છે, ગુરુ ન ગુરુ થઈ જાય, ગુરુ કરતા આગળ ફાયતો સ્વચ્છંદ. પછી સ્વચ્છંદ ફાટે પછી એની કોઈ દવા જ નથી, એની જગતમાં કોઈ દવા નથી. પછી તે બધું હોય તો મુમુક્ષુ મર્યાદા બહાર જતો નથી. અમુક જાતના પરિણામો આવે તો પણ મર્યાદાથી બહાર ન જાય. કોઈ વિચારો આવે તો પણ મારી ભક્તિ એને રોકી લે, મર્યાદા બહાર ન જાય. આવી જાય કોઈ પૂર્વ સંસ્કારથી કોઈ ભાવ આવી જાય, મર્યાદા બહાર ન જાય, સ્વચ્છંદમાં ના આવે. લુખું હોય તો મર્યાદા બહાર પરિણામ જાય છે. લુખો હોય પહેલેથી પછી ક્યાં જશે એનું કહેવું મુશ્કેલ છે. હા, હા, ચૈતન્ય આવો મહિમામાન છે પોતાનો આત્મા. આ પોતાનો આત્મા અનંત દિવ્ય ગુણોથી સમૃદ્ધ છે અને અનંત અનંત દિવ્ય ગુણોનો ભંડાર છે. કેવો ભંડાર છે? અખંડ ભંડાર છે. એવો જે મહિમાવંત પોતે છે, વિભાવમાં રોકાવા જેવું નથી તેમ ભાવના આવે છે. જો ભાવનાની વાત કરી, સ્વરૂપની ભાવના આવે ત્યારે વિભાવમાં રોકાવા જેવું નથી તેમ ભાવના આવે છે. દેવ ગુરુ કેવું કરી રહ્યા છે સાધનામાં? શું દેવ ગુરુ કેવું કરી રહ્યા છે એમ મહિમા કરીને પણ પરિણતિને આત્મા તરફ વાળે છે. નહીં તો લુખું થઈ જાય અને મર્યાદા બહાર ચાલ્યો જાય. કેવી સરસ ચર્ચા કરી છે, ચર્ચા બહુ સારી ચાલતી હતી. ઉછળી જવાય એ ચર્ચા ચાલતી હતી.
નિરંતર જાગૃતિ જે કે છે,
હા, આવે જ તે, આવી જ જાય. આમ પોતાનું જે સ્વસંવેદન છે એ તો જ્ઞાન સામાન્યમાં છે. હા, જગતને ખોવાઈ ગયું છે અને નિરંતર એનો કરંટ ચાલે છે. શું કેવો પુરુષાર્થ, કેવી સાધના, કેવું સાધ્યું એને, એનો નિરંતર કરંટ ચાલે અને એ કરંટ છે એને વિભાવમાં જતો મર્યાદામાં રાખી લે. કરંટ શું કરે છે? કંટ્રોલિંગ વાલ છે એ તો. કંટ્રોલિંગ વાલ શું કરે? એ મશીનરી ચાલતી હોય એમાં જરાક ગડબડ થાય એટલે એ વાલ છે એ મશીનને રોકી દે, મશીન બંધ પાડી દે. આ હીટર બને છે આ તો સેફ્ટી વાલ, એ સેફ્ટી વાલ છે. નાનીને જે અંતરમાં ચાલતી જ્ઞાન ધારા, સ્વસંવેદનની ધારા, એ તો જ્ઞાન સામાન્યમાં ચાલે છે, એને એવી રીતે આવિર્ભૂત કરી છે એ સેફ્ટી વાલનું કામ કરે છે. એને વિભાવ થાય જાણીને, પણ એના ઉદયને અનુસાર જે પરિણામ થાય એમાં વિભાવ થાય, પણ સેફ્ટી વાલ હારે છે. અસંગ દશા આવી ગઈ, ઉપયોગ આવી ગયો એ સત્સંગ ને નમસ્કાર કર્યા. એવી રીતે સત્સંગ ના મહિમામાં તો ડૂબી ગયા છે કૃપાળુ, એવી વાતો કરે છે. ખાલી જ્ઞાન દર્શન માં લબ્ધ પરિણામ ને જ લાગુ પડે છે, પરિણતિ ના પરિણામ ને લાગુ પડે છે. જ્ઞાન દર્શન ની જે પરિણતિ છે, જ્ઞાન દર્શન દર્શન ઉપયોગ સદા ને જ્ઞાનો ઉપયોગ અને દર્શન ઉપયોગ છે એની પરિણતિને આપણે લબ્ધ કહીએ. બાકી જ્ઞાન દશાની જે પરિણતિ છે એમાં અનંત ગુણોનું પરિણમન છે. લબ્ધ છે એ બે ગુણોની મર્યાદિત પરિણતિ ને કહીએ. જયારે જ્ઞાની ની પરિણતિ છે એમાં અનંત ગુણો નું પરિણમન છે, સર્વ ગુણો નું પરિણમન છે એમ છે. મર્યાદા બાર ગયો એને શું થયું, પ્રસન્ન માં આવ્યો ને ભક્તિ છૂટી ગઈ, ઓલાને પરિણામ આવી જાય પણ પછી ભક્તિ માં વળી જાય એટલે બચી જાય, નહીતર બચે આત્મા તરફ વાળે છે. નહી તો લુખું થઈ જાય અને મર્યાદા બહાર ચાલ્યો જાય. ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગ નું સ્પષ્ટીકરણ આવ્યું છે, એમાંથી ક્રીમ કાઢ્યું છે. અનુભવ બોલે છે પોતાને શું છે, ગુરુદેવ પ્રત્યે અનહદ ભક્તિ. મને ભક્તિ સમજાવવામાં પોતાનો ચાલતો અનુભવ કામ કરે, પોતે વિશેષપણે ભક્તિમાં રહ્યા છે. જ્ઞાન પણ ઘણું ખીલ્યું, સમ્ય જ્ઞાન સુધી પહોંચી ગયા, જ્ઞાન ઘણું નિર્મળ થયું, ઘણું ખીલ્યું શું, અને ત્યારે તો આ બધી વાતો કરી શકે છે. પણ ભક્તિ તો પહેલેથી ઘણી અનહદ આવેલી, કેમ કે પોતે વર્તમાનમાં પણ ગુરુદેવના નિમિત્તે પાયમા અને ઠેક મોક્ષમાં જશે ત્યાં સુધી એમને ભક્તિ કરવાના છે. ગંધર્વદેવ થશે ત્યાં સુધી, એટલે એમનું જે સ્થાન છે ગુરુચરણનું સ્થાન છે એ ઠેક ગુરુદેવ કેવળ જ્ઞાન પામશે ત્યાં સુધી રહેવાનું છે, પછી પોતે કેવળ જ્ઞાન પામશે. ગંધર્વદેવ પહેલા કેવળ જ્ઞાન ન પામે, પહેલા તીર્થંકર ને કેવળ જ્ઞાન પામ્યું હોય પછી એના એ ગણધર થાય છદ્મસ્થ અવસ્થામાં. નહીતર તો કેટલાક શિષ્યો એવા હોય કે ગુરુ છદ્મસ્થ રહે અને શિષ્ય કેવળ જ્ઞાન પામી જાય. પણ એમનું એવું નથી થવાનું, એ તો ગુરુદેવના જ પુત્ર તરીકે જન્મવાના છે. છેલ્લા ભાવમાં શરમ શરીરી થશે ત્યારે ગુરુદેવના જ પુત્ર થઈને પછી એમના ગણધર થવાના છે. ગુરુદેવ દીક્ષા લેશે પછી એ દીક્ષા લેશે. સંવત્સરમાં છેવટ સુધી એમને છદ્મસ્થ દશામાં એમને ગુરુ ભક્તિ છે, એમના પ્રારબ્ધમાં પ્રારબ્ધ છે, એમનું હોનાર છે. એટલે અત્યારથી જ એમને અનહદ ભક્તિ છે. એટલે ભક્તિનો પ્રશ્ન સામે પ્રશ્ન આવે એટલે એમને બધા પડખા ખીલી જાય ચારે બાજુના. હા, ભક્તિ છે તો આટલો આટલો ફાયદો છે એ વાત કરી છે એમને. એટલા માટે તો એમની ભક્તિનું આપણે એક જુદું પુસ્તક બહાર પાડ્યું, ગુરુ ગુણ સંભારણા. એટલે જેને ભક્તિનો અભ્યાસ કરવો હોય કે ભક્તિ કેવી હોય એને ગુરુ ગુણ સંભારણા વાંચી લેવું.
ભક્તિની ભક્તિ કરવી હોય,
હા ભક્તિની વધારે ભક્તિ કરવી હોય તો ગુરુ ગુણ સંભારણા વાંચવું. હાલતા ચાલતા ખાતા પીતા જે વાતો કરી એમણે ગુરુદેવ ની ભક્તિ ની, એને આ લોકો ટેપ સાથે જ રાખતા હતા. ટેપ લઈ લ્યા, ટેપ તૈયાર જ રાખે, લોડેડ પિસ્તોલ ભરેલી બટન દાબવાનું. જયારે વાત નીકળે જેવી વાત શરૂ થાય કઈક એવી ફટ બટન બટન દાબી દે. હા, આવું રાખી લેતા હતા નાનું એવું, હું સામે રાખી લેતો હતો. 24 કલાક એની હારે રહેતા હતા.
આત્માની અર્પણતા થઈ ગઈ છે. હા, આત્માની
અર્પણતા, આત્મા અર્પણતા. હા, એવું છે. પછી તો અંદર થી હૃદય ખીલે એટલે એમને તો ઘણી ભક્તિ ભક્તિ ના ભજનો બનાવ્યા છે, ગુરુદેવ ની ભક્તિ ના ભજનો. અને મંદિર માં ભક્તિ કરે ભગવાન ની, એક લીટી ગુરુ ને જોડી દયા. એમ આપણે કે જીનેશ્વર ત્રણેય વાણી જાણે તેને જાણે છે, ગુરુદેવ ત્રણેય વાણી જાણે તેને જાણે છે, ને જાણે તેને માણી છે. તારે જોડી દે એક લીટી ગુરુદેવ ની, એવું તો ભક્તિ રોજ ભક્તિ કરાવે મંદિર માં તો અમે ગુરુદેવ ની બે લીટી જોડી દેતા હતા. એટલી બધી ભક્તિ ખૂબ હતી. અને એ ભક્તિ નો જે એમને લાભ થયો એ આત્મ સાક્ષાત્કાર સુધી થયો. એ ભક્તિ એમને આત્મ સાક્ષાત્કાર કરાવ્યો. પછી શું જોયું? પછી આમાં વાત બીજી ક્યાં રહીએ છે? ભક્તિ થી જે નિર્મળતા આવે એ બીજી રીતે આવે નહી. શાસ્ત્રો માથા ફૂડી ફૂડી ડોઈ કાઢે નહી. ભક્તિ થી જે નિર્મળતા આવે એ બીજી રીતે આવે નહી. ગમે તો અભ્યાસ કરે ને સબ આગમ ભેદ સુપૂરમ. પેલાને તો શાસ્ત્રો વાંચીને જેટલું ન સમજાય એટલું આને વગર શાસ્ત્રો વાંચે સમજાય. હવે આથી પછી તમારે ચમત્કાર કયો બીજો જોઈએ? ભજન બનાવે છેલ્લે શબ્દ સેવક નો લખે, પોતાનું બધા કવિઓ પોતાનું નામ નાખે ને, આ પોતે સેવક તરીકે લખતા, નામ પોતાનું નતા લખતા. આ પદ મેં બનાવ્યું છે, સેવક શબ્દ વાપરતા એટલે અમે લોકો સમજી જઈએ. અમે એટલે કોઈ સમજતા હોય બધા ન ખબર હોય. નીચે છેલ્લે કડીમાં સેવક આવે એટલે સમજી કે બેનશ્રી નું બનાવેલું છે, નહીં તો ખબર ન પડે. કેમ કે ચોપડીમાં તો બધા ના હોય બીજા ના ત્યાં. એટલે એમને કહ્યું ગુરુ ચરણ માં સેવક થઈને રહેવું છે. મિત્ર એનું અહમ ચડે ભક્તિ નું પાછું. હા, અહમ ભાવ તો એવો છે ને કે જ્યાં નમ્રતાનું સ્થાન છે ત્યાં અહમ કરાવે. હું એમને નજીક રહું છું, હું સેવામાં રહું છું. હું તો સેવામાં રહેતો નથી, તો અભિમાન કરીએ
છીએ.
ભક્તિની ખામી કઈ પણ સેવામાં રહેનાર માં ભક્તિ એમાને કે હું ભક્તિ કરું છું. સેવામાં રહેનાર શું એને લાગે કે હું ભક્તિ કરું છું, અને એને ભક્તિ ની સેવાનું બે નું અભિમાન ચડ્યું હોય. ભક્તિ છે અભિમાન તોડવાનું સાધન છે. ત્યાં અભિમાન ચડે એ ક્યાં છૂટે કહો, એ કઈ રીતે છૂટે? છૂટવાનું કોઈ સાધન ન રહ્યું.
છોડાવનાર જ બાંધો.
હે?
છોડાવનાર જ જો બાંધે.
હા, પતી ગયું વાત.
તો પછી છૂટે કરવાની જગ્યાએ ડૂબે છે.
પછી છૂટે નહીં. પછી છોટા ને
કરવાની જગ્યાએ ડૂબે.
કરવાની જગ્યાએ ડૂબે.
પછી લે સેવક માં ઈ શું કહેવા માંગે છે?
હમ,
સેવક જે લીધું
કે આપણે તો સેવક થઈને રહેવું છે.
એટલે સેવક માં શું ભયું?
બસ સેવક થઈને રહેવું છે. નમ્રતા. સેવક ને શું હોય? ત્યાં અધિકાર નો હોય. અધિકાર બુદ્ધિ માં આવવું જ નથી. ગમે તે સેવા કરે તો અધિકાર બુદ્ધિ માં ન આવે. નહીતર તો સેવા કરે એને અધિકાર નો અહમ થાય એટલે સેવાનો ચાર્જ એને લઈ લીધો. સેવા નથી કરી, વેપાર કર્યો. પછી અધિકારમાં આવ્યો એટલે એને સેવાનો ચાર્જ લઈ લીધો. હું સેવા કરું છું એટલે મારો આટલો હપ્તો ખરો ને. હા, વેપાર થઈ ગયો. સેવા ન રહી પછી
સોદો થઈ
ગયો. સોદો થઈ ગયો પછી
નજીક આવે છે ને એમાં અધિકાર.
પછી એના પરિણામો ની મર્યાદા નહી રે. ભક્તિ ગઈ, એની ભક્તિ ગઈ એટલે મને મર્યાદા લઈ જશે. કૃપાળુ દેવો જે ભક્તિ પ્રરૂપી છે એની પાછળ આવા બધો ઊંડો વિચાર છે. કેટલો ઊંડો વિચાર છે જુઓ તો
પોતાના વિશે અનુભૂતો ભાવ ને ગુરુ ના વિશે મહાત્મા ભાવ પત્ર માં
પોતાના વિશે અમહાત્મા ભાવ અને શ્રી ગુરુ મહાત્મા બુદ્ધિ 611 કે 661 માં છે ઘણું કરે ગુરુ ને વિશે મહાત્મા બુદ્ધિ ને પોતાના વિશે મહાત્મા બુદ્ધિ જ્યાં સુધી આવે નહી ત્યાં સુધી આ જીવ હજી પરિભ્રમણ થી ભય પામ્યો નથી એમ લઈ લીધું સીધું એને હાજર
ક્યાં
વંચના બુદ્ધિ માં આવ્યો છે છેતરાઈ ગયો છે એ પરિભ્રમણ થી ભય પામ્યો નથી હવે 147મો પ્રશ્ન છે અમે સવારે ઉઠીને ચિંતન કરીએ છીએ શું ધ્યાન સ્વાધ્યાય પણ કરીએ છીએ ધ્યાન નથી લીધું ચિંતન લીધું છે ધ્યાન તો લાગે નહીં કાંઈ ચિંતન કરીએ છીએ સ્વાધ્યાય કરીએ છીએ સવારે ઉઠીને વહેલા ઉઠીને સ્વાધ્યાય કરે છતાં કાંઈ થતું નથી ઠીક ગુરુદેવ અને આપના ઉપકાર નું શું વર્ણન થઈ શકે જો આ ભાવમાં આત્માનું વેદન થાય તો મનુષ્ય ભાવ સફળ છે નહી તો મનુષ્ય ભાવ મળદા જેવો છે તો શું કરવું હવે સવારમાં ઉઠીને ચિંતન ને સ્વાધ્યાય કરીએ છીએ આપનો ઉપકાર પણ અનુપમ છે હવે આ ભાવમાં જો કઈ આત્મા સુધી નહીં પહોંચાય તો પછી આ તો મનુષ્ય ભાવ જીવો ને જીવો ને મળદું બધું હરખું જ છે કરવું શું માટે માર્ગદર્શન આપવા કૃપા કરશો માર્ગદર્શન બહુ માંગ્યું છે ત્યારે એમણે અહીંયાથી શરૂઆત કરી કે માર્ગદર્શન ની ક્યાં ખામી છે હવે એમાં કહેવામાં શું બાકી રાખ્યું તારે તારા આત્મકલ્યાણની ભાવનામાં રહેવું અને ભક્તિમાં રહેવું આમાં લાંબું લાંબા માર્ગદર્શનની જરૂર ક્યાં છે પણ હવે ભાવના ને ભક્તિમાં રહેવું એમાં બીજું માર્ગદર્શન શું જોઈ શકે છે આ તો સીધી સાચી વાત નીકળ્યા ને સમજાય એવી અભણને સમજાય એવી વાત છે આમાં કઈ ભણવાની જરૂર નથી અભણને સમજાય એવી વાત છે અભણ મને અનપઢ અનપડ તો સમજે છે આપણે ભાવનામાં રહે ને ભક્તિ માં રહે ને બસ વાત ખતમ આમ દૂસરી વાત સમજતે નહીં ઓર સમજની ભી નહીં હે સૌભાગભાઈ એમ જ કીધું ને ગોપીઓ ના બાને અમે કઈ તમારા જ્ઞાન માં સમજતા નથી ને અમારે સમજવું નથી તમારું જ્ઞાન તમારી પાસે રાખો અમને ભક્તિ કરવા દો ને ભાઈ સાહેબ આવું છે છતાં જેટલો વિયોગ રહેતો હતો એમનાથી સહન નતો થતો એટલે પછી તો તમારે રાખવા એમ રાખજો વિયોગ અમારાથી સહન થતો નથી એટલું તમને કહી દે પછી તમારે જેમ રાખવા એમ રાખજો પછી એટલી બધી ભક્તિ હતી કે બે શબ્દ આકરા કહેવાનો અધિકાર આવી ગયેલો અને કહી દેતા હતા પાછા પણ પ્રેમથી દ્વેષથી નહીં પ્રેમથી
લખ્યું હોય ને ભાઈ એમાં લખ્યું પણ તરત નીચે પાછું પાછું તરત વિનંતી કરી છે કે
એવું લખતા કાઉન્ટિંગ સ્ટોન માં પણ ટોન માં પણ લખતા ટોણો પણ મારી દેતા તમારે તમારું શું ઓછું થઈ જાય છે તમારું શું કાંઈ ઘટી જાય છે તમારું શું તમને ખોટ શું જાય છે નુકસાન શું જાય છે હા બેન નો લખ્યું કે તમારે ક્યાં બિગડતા હે, મેરી તો બિગડી સુધરતી હે, કે તુમ્હારા ક્યાં બિગડતા હે, મેરી બિગડી સુધરતી હે. ભક્તિ મેં એવી રીતે ભક્તિ કરે. જ્ઞાની સ્વાર્થ છે ને, સ્વાર્થ હોય ને પછી થોડું એવું થઈ જાય. જ્ઞાની કોઈ બુરા નહીં માનતા, એ સમજતા સમાધાન. માર્ગદર્શન ની ક્યાં ખામી છે? પોતાની જ ખામી છે. આગળ વધતો નથી, ભક્તિ ભાવનામાં ઉગ્ર થતો નથી, તો પોતાની ખામી છે. બહારમાં આટલું કર્યું, આટલું બધું કર્યું, આટલું બધું કર્યું, એમ કાંઈ બહારથી માપ આવતું નથી. હું સવારમાં ઉઠીને ચિંતન કરું છું ને સ્વાધ્યાય કરું છું ને નિરવાદે ભાઈ ગણતરી કરવી નિરવાદે, આટલા આટલા વર્ષ સુધી મેં કર્યું. હું પારકા માટે કરો છું, મારા છોકરાનું ગણતી નથી, રોટલી ખાતી હોય. તું તારું ને તારું ગણશ એટલે તારો હાથમાં પારકો થઈ ગયો કે ન થઈ ગયો? હે, સગી માં હોય છોકરાને રોટલી ખાતો હોય ગણે નહીં, તો તું તારા આત્માનું ગણવા બેઠો કે મેં આટલા કલાક સ્વાધ્યાય કર્યો, મેં આટલું ચિંતન કર્યું.
હા,
હવે તું ભોગના માટે કરે છે એમ નક્કી થાય છે, તારા માટે નથી કરતો તો જા. એટલે કીધું આટલું બધું કર્યું, આટલું બધું કર્યું, એમ કઈ ગણવાનું હોય નહીં, એમ કઈ માપ આવે નહીં કે મેં આટલું બધું કર્યું છે. બીજી રીતે માપ નો કટાય, એ ગણ્યું એટલે ખલાસ ગયો, તું પારકો થઈ ગયો તારો હાથમાં. શું હવે આખું જીવન બદલવું છે, એમાં કલાક છે નો ગણસ તો તારે આખું જીવન બદલવું છે. આ ક્લેશમય જે જીવન હતું તારું, દુઃખી જીવન હતું, એ આખું જીવન બદલીને સુખી કરવું છે. એને એને કલાક ગણવા તારે કે હું આટલા કલાક સુખી થયો, તારું આખું પરિણામ બદલવાનું છે, એટલે જીવન બદલવાનું છે. એમાં કલાક ના દિવસ ની ગણતરી છે નહીં હોય, પણ એ તો સાદી અનંત કાળ નું જીવન પરિણામ જ બદલી નાખવાનું છે. પછી ક્યાં સવાલ ઉભો થાય છે? એ જે ગણે છે કે મેં સવારમાં ઉઠીને આટલો સ્વાધ્યાય કર્યો અને આટલું ચિંતન કર્યું, એને હજી જીવન બદલવું નથી. ધ્યાન જ ન જાય પોતાનું, કે મારા દોષ કેટલા થાય છે, મારા રાગ દ્વેષ કેટલા થાય છે, એનું ધ્યાન જાય જ નહીં. આવું તો જીવે ઘણું કર્યું છે. શું કે છે? આવું તો જીવે ઘણું કર્યું છે, પોતાનો રસ બીજે ક્યાં રોકાય છે? જો ધ્યાન રાખ કે તારો રસ બીજે
ક્યાં રોકાય છે,
એની ગણતરી ભેગી ભેગી કર ને બાપા, તો તને સમજણ પડી જાય કે કેટલા પાણીમાં હાલે છે તું. જે વિભાવ થી ન્યારાપણું જોઈએ, જે હૃદય ભીંજાયેલું જોઈએ, એ અંદરથી થવું જોઈએ તે નથી થતું, ત્યાં સુધી થવું મુશ્કેલ પડે છે. અંદર જીવ ક્યાંક રોકાતો હોય છે એટલે છૂટો નથી, અને એનું ધ્યાન જતું નથી. બે ત્રણ મિનિટ માં જરા વિશેષ લેશો.
બીજું
શું છે? કાંઈક કોઈ ન બચાવે છે.